તારીખ 21-10-1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 20 અને 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17.
સર્વસંગ ત્યાગની ભાવના છે, સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ દશામાં મુનિ દશામાં એકનું પોતાના સ્વરૂપનું આરાધન કરવું એવી ભાવના છે. અસંગની ભાવના એટલે આ છે. સર્વસંગ ત્યાગ કહો કે અસંગ સ્વરૂપની આરાધનાની ભાવના, અસ્થિ અને નાસ્તિથી બંને એક જ વાત છે. જેને ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે એને અસંગ તત્વની આરાધનાની ભાવના હોય. જેને અસંગ તત્વની આરાધનાની ભાવના હોય એને સર્વસંગ પરિત્યાગનાની ભાવના આવે છે. કેમ કે પરસંગ છે એ વિકલ્પ વૃદ્ધિનું કારણ છે, રોકાવાનું કારણ છે, અથવા એ પર પ્રત્યેના પરિણામનું એક નિમિત્ત છે. તેથી પરસંગને છોડીને એકાંતમાં સ્વસંગ અસંગ તત્વનું આરાધન કરવું, એવી જ અસંગ તત્વની દ્રષ્ટિવાળાને ભાવના થાય છે, એવી ભાવના એને આવે છે. સર્વસંગ ત્યાગની ભાવના છે, મુનિ પ્રત્યે ભક્તિ આવી છે ને, એટલે વાત લંબાવે છે. એમને ભક્તિ કેમ આવી ધર્માત્માને, કે પોતાને એવા થવાની ભાવના છે. એવી એવું જે ઉચ્ચ પદ છે એ ઉચ્ચ પદની ભાવના પોતાને વર્તે છે, એટલે એવું ઉચ્ચ પદ પુરુષાર્થથી જેણે પ્રાપ્ત કર્યું એવા મુનિરાજ પ્રત્યે એને બહુમાન અને ભક્તિના પરિણામ થયા વિના રહેતા. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને આ સર્વસંગ ત્યાગ. કેવા પ્રકારે સર્વસંગ ત્યાગ? કે સર્વસંગનું, સર્વ પ્રસંગનું, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ પણે. બંધન તો રાગથી છે, જેટલો પોતાનો રાગ છે એટલે બંધન છે. જીવને બંધન હોય તો માત્ર રાગ બંધન છે, આ સિવાય કોઈ બંધન નથી. પોતાના રાગે કરીને પોતે રોકાયો છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની ધર્માત્મા તો સ્પષ્ટ જાણે છે કે જેટલો મને રાગ છે એટલો હું રોકાઉં છું, મારા સંયોગને કારણે રોકાઉં છું એવું બિલકુલ નથી. પોતાનો રાગ છે એટલો પોતે રોકાણો છે. એવી સર્વસંગ ત્યાગની ભાવના છે. ત્યાં સાધુ ગ્રહસ્થને આવા શુભભાવ આવે છે, આ પ્રકારના શુભભાવ એમને આવ્યા વિના દેખતા નથી. મુનિરાજ જોઈને આરદાનાદિની નવદા ભક્તિની જે ભાવના થાય છે એ સાધક દશાનું બહુમાન છે, એ આરાધનાનું બહુમાન છે. ખરેખર એ આરાધન મુનિ દશામાં થઈ રહ્યું છે એનું બહુમાન કરે છે, વિતરાગતાનું બહુમાન કરવામાં આવે છે. તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે, અને એવો જે શુભરાગ ઉત્પન્ન થયો એની મર્યાદા એટલે કે એ ધર્મના પરિણામ નથી, પુણ્યબંધનના પરિણામ છે, પ્રશસ્ત રાગ છે, એનું કાર્ય એટલું કે આત્મકાર્ય નથી એવી મર્યાદા એ જાણે છે. ભલે અત્યંત ભક્તિના પરિણામ છે તો પણ એ શુભભાવના પરિણામ છે. વિરાટ ભક્તિનો ઉપયોગ જઈને જે શુભભાવ જેટલો થયો એ શુભની મર્યાદા જાણે છે, અંતરંગમાં શુદ્ધ પરિણતિ છે એને પણ જાણે છે. એ એક કાળે છે જેટલો શુભરાગ ઉત્પન્ન થયો, એ શુભરાગ કેટલી મર્યાદામાં ઉત્પન્ન થયો, કેટલી મર્યાદામાં ઉત્પન્ન થયો, કેટલી મર્યાદા વાળો એ ભાવ છે એમ જાણે છે. એને છે વધારે પણ ન જાણે એટલે ધર્મ પણ ન જાણે, એને ઓછું પણ ન જાણે, કેમ આવ્યો એમ પણ ન જાણે. ગ્રહસ્થ હોય, આહારનો સમય હોય, એને મુનિરાજનગર ને વિશે પધારતા હોય તો એ જ્ઞાતા દ્રષ્ટા રહીને ઘરમાં ચાલ્યો જાય એને નિયમથી ત્યાં ભક્તિના જ પરિણામ આવે. મુનિરાજ ને દેખીને એને ભક્તિના પરિણામ આવે જ આવે, આવ્યા વિના રહે જ એમ જ બને. કેમ આવ્યો એ પ્રશ્ન નથી, જાણે છે કે આ કાળે એમ જ થાય, બીજું થાય ઉપેક્ષા થઈ ને, મુનિરાજની ઉપેક્ષા થઈ કેમ છૂટી જાય, મુનિરાજની ઉપેક્ષા થઈ આરાધનાની ઉપેક્ષા થઈ તો આરાધના ક્યાંથી ગઈ. જો આરાધનાની ઉપેક્ષા કરે બહારમાં તો અંદરમાં આરાધના રહીએ ને કેવી રીતે બને, એવું કદી બનતો. ભરત ચક્રવર્તી અને બાહુબલી વચ્ચે લડાઈ થઈ તો એમાં આરાધનાની લડાઈ નથી, એના આરાધક ભાવનો નિષેધ નથી. લડાઈનો ઇસ્યુ છે એ ખાલી રાજની વહેંચણીનો સવાલ છે. બાહુબલીજીનું એમ કહેવું છે કે જે તમારાથી ઓછા બળવાન હોય એ તો તમારા તાબેદાર હોય, બીજું મને પિતાશ્રીએ જે અધિકારથી મને જે વેચીને મને મારા હકથી જે રાજ આપ્યો એ રાજ માનવાનો તમને કોઈ અધિકાર નથી, પિતાશ્રી તરફથી મળે છે. તમે ચક્રવર્તી હો તો ભલે હો, પણ એ તો ચક્રવર્તી બધાથી બળવાન છે માટે બધા એને સરેન્ડર થાય છે, તાબે એના તાબેમાં આવે છે. હું ક્યાં ઓછો બળવાન છું, પરીક્ષા કરવી હોય તો આવો સામે, કોણ બળવાન છે સમજણ પડે તમને. ઠીક, એને પોતાના પુણ્યનો ભરોસો છે. ચક્રવર્તી કે છે ચક્રવર્તી એ ચક્રવર્તી, એને છ ખંડમાં કોઈ એનો તાબેદાર ન હોય તો એ છ ખંડ દૂરા રહે છે. બળવાન છું કે નથી બળવાન, હું ક્યાં લડાઈ કરવાની ના પાડું છું, લડીને લઈને લઉં છું, કઈ અગર લડી લઉં છું એવું નથી. આવી જાઓ તમે સામે, પણ એમાં આરાધનાની લડાઈ નથી. વિષય ન્યાય ન્યાયનો લાગે છે વ્યવહારિક વહેંચણીમાં, એટલી વાત છે. પણ એમ નથી કોઈ આને સમાગમાં નથી, આને નથી, આ મિથ્યા દ્રષ્ટિ છે, આ વિરાધક છે એમ સમજીને કોઈ લડાઈ નથી. આરાધનાનો નિષેધ કરે, બહારમાં આરાધનાનો નિષેધ કરે, તો અંતરમાં આરાધના રહે, એ તમને આરાધના ક્લાસ થાય. રાજુ છું, મારા રાજમાં રાજ કરું છું, એમની આજ્ઞા છે, મને મારો હક છે એમ સમજીને હું રાજ ભોગું છું. તમે મારા હક ઉપર તરાપ મારો છો એવું મને લાગે છે. ચક્રવર્તી ના પૂજ માં એવું બનતું નથી. ચક્રવર્તી ના પૂજ માં તો જેટલા છ ખંડ માં હોય બધા એની અંદર માં જ હોય, એને બહાર કોઈ રહી શકે. પરિણતિ કરે છે, ધર્મમાં પરિણતિ ચાલુ છે પોતાના સાધક દિશાની, બહાર માં કશાય ની પરિણતિ ચાલુ છે. કશાય ઉગ્ર થયો, આ બાજુ જોર થી આટલું જોર થી જવાય નહીં વાળા પુરુષો હતા, જબરદસ્ત પુરુષાર્થ વાળા પુરુષો સીધા અંદર માં ઉતર્યા કે ધિકાર છે આ રાજ, આ લડાઈ, આ વૃત્તિ, આ બધી ધિકાર વાળી વૃત્તિ છે. અત્યારે જ આ કઈ ન જોઈએ, હવે કાલ ન ચાલે, હવે અત્યારે જ આ કઈ જોઈએ. ખલાસ થઈ ગઈ વૃત્તિ અંદર માં વળી ગઈ પુરુષાર્થ થઈ, એને બહાર ખેંચવા જગતમાં કોઈ સમર્થ નથી. પછી કોઈ દ્રવ, કોઈ ભાવ, કોઈ સંજોગ, કોઈ પરિસ્થિતિ એવી સમર્થ નથી કે એના પરિણામ ને બહાર ખેંચીને લાવે. ક્ષણિક પરિણામ ને પલટતા વાર કેટલી, પરિણામ અંદર હાથ ઊંચો ને ઊંચો રહી ગયો, પરિણામ ફરી ગયો, આમ જવાને બદલે આમ ગયો, પોતા ઉપર આવ્યો, બીજા ઉપર જવાને. અંતર નો મોક્ષ માર્ગ તો રાગ થી પાર ચૈતન્ય સ્વભાવના આશ્રય પરિણમે છે, મર્યાદા જાણે છે. એમાં આ વાત છે કે અંતરંગ માં જે મોક્ષ માર્ગ છે એ આ શુભ રાગ થી પાર છે, શુભ રાગ થી આગળની કુટીનો છે, અને તે તો મારા ચૈતન્ય પરમ સ્વભાવના આશ્રય, પરમ તત્વના આશ્રય, પરમાત્મ તત્વના આશ્રય પરિણમતો ભાવ છે. એ મોક્ષ માર્ગ છે. જેટલો બહાર ગયો ભાવ ભોગયોગ થયો, એટલો બંધ માર્ગ છે, શુભ બંધ એ મોક્ષ નો માર્ગ નથી. એમ બે ને જુદા જુદા જાણે છે, એકમાં બીજાને ભેળવતા નથી. શુભરાગમાં ધર્મ માનીને ધર્મને ભેળવતા નથી, ધર્મમાં શુભરાગને ગણતા નથી. એમ બંનેની મર્યાદા જુદી જુદી જાણે છે. શ્રાવકના વ્રતમાં એકલા શુભરાગની વાત નથી, આના ઉપરથી વ્રતની વાત સમજાવે છે કે પંચમ ગુણ સ્થાને શ્રાવકને વ્રતનો, વ્રતના જે પરિણામ થાય છે એમાં એકલા શુભરાગની વાત નથી, નિશ્ચય વ્રત જેને કહેવામાં આવે છે, વ્રત એટલે વીંટળાવ, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંતરાશ્રય કરીને સ્વભાવમાં પરિણામ વીંટળાઈ ગયા તે નિશ્ચય વ્રત છે. અને એવી સ્વરૂપ સ્થિરતાના કાળે બાહ્ય કેટલાક વિષયોનો વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થયો, નિર્વિકલ્પ થઈ ગયો. ગ્રહણને વિશે બાહ્ય પદાર્થ બાહ્ય વિષયના ગ્રહણમાં નિર્વિકલ્પતા થઈ ગઈ, એનો વિકલ્પ જ ઉઠે નહીં ગ્રહણ કરવાનો. ત્યારે એવા બાહ્ય પદાર્થના પ્રત્યેના શુભરાગયુક્ત પરિણામ અંશને વ્રતના પરિણામ કહેવામાં આવે. એને તમે આ વાપરો, અમારે મારે એનો ત્યાગ છે, તો એ શુભ રાગ છે. ત્યાગ છે એટલે કે વિકલ્પને દબાવવું છે એમ નહીં, મને એનો વિકલ્પ જ નથી, એ સંબંધે મારે કોઈ વિકલ્પ. પણ એ પર પદાર્થના ત્યાગમાં એકલા શુભ રાગની વાત નથી, અંદરમાં સ્વરૂપને પરિણામ વીંટળાઈ ગયા છે એ વાત મુખ્ય રાખીને ધર્માત્માને વ્રતના પરિણામ ગણવામાં આવ્યા છે. નિશ્ચય વ્રત પૂર્વક વ્યવહાર વ્રત છે, એકલો વ્યવહાર વ્રત છે અને અંદરમાં નિશ્ચય નથી, એને અહીંયા શ્રાવકના વ્રત કહેવામાં આવતા નથી. એટલે ત્યાં મોક્ષ માર્ગને વિશે વ્રતધારી શ્રાવક હોય છે એમ જે પંચમ પુરુષાર્થનું વર્ણન આવે છે, મહાવ્રતધારી મુનિ હોય છે એમ જે મુનિરાજનું વર્ણન આવે છે, એ બંને જગ્યાએ એમની નિશ્ચય પરિણતિ, શુદ્ધ પરિણતિ સહિતની શુભ પરિણતિ છે એમ સાથે સાથે ગણો. એકલો શુભ રાગ ત્યાં કહેવા માંગે છે એમ સમજો. કેમ કે જે શુભ રાગ છે તેને તો જૈન શાસનમાં પુણ્ય કહ્યું છે, એને કઈ ધર્મ નથી કયો, એને જૈન ધર્મ નથી કયો. વ્રતનો શુભરાગ થાય એને જૈન ધર્મ નથી કયો. અથવા જીનેશ્વરની ભક્તિનો શુભરાગ થાય એને જૈન ધર્મ નથી કયો. જિનેન્દ્ર દેવની પૂજાનો શુભરાગ થાય એને જૈન ધર્મ નથી કયો, એમ કહેવું છે. એ તો શુભરાગ છે, એને પુણ્ય કહ્યું છે. હા, એનો એ વ્યવહારના વિભાગમાં આવે છે, પણ વ્યવહાર ક્યારે કે નિશ્ચય હોય ત્યારે. નિશ્ચયપૂર્વક વ્યવહાર છે, જેને નિશ્ચય નથી એને વ્યવહારનો જન્મ જ થયો નથી. નિશ્ચયરૂપ શુદ્ધ પરિણામ જેને થયા નથી, નિશ્ચય ધર્મ એટલે વાસ્તવિક વિતરાગતારૂપ ધર્મ જેને પ્રગટ નથી થયો, એને વ્યવહાર ઉત્પન્ન જ નથી થયો. એને વ્યવહાર જેવો દેખાવ છે એટલે એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. અસલી સોનું અને નકલી સોનું, અસલી હીરો અને નકલી હીરો, કેટલો ફેર કે સાચા અને ખોટા જેટલો ફેર. એક સાચું છે ને એક ખોટું છે, કાંઈ કિંમત ન આવે. સાચા હીરાનો ઘરાક, ખોટો હીરો, એમ કે ભાઈ મેં તો આ 100 રૂપિયામાં લીધો છે, સાચો હોય તો એના 2 લાખ આવે, પણ મેં તો 100 રૂપિયામાં લીધો છે, તમને 90માં આપી દઉં. તો ભાઈ હું સાચા હીરાનો ગ્રાહક છું, તો 90માં હું 50માં આપતો, મારે એનો ઉપયોગ નથી, એવું કંઈ વાપરતો નથી, એવી ચીજ ખરીદતો નથી, એવી ચીજ ખરીદવામાં મારી કિંમત નથી. શું કહે કે એવો ખોટો હીરો 50 રૂપિયાવાળો હું ખરીદું, એમાં કોઈ મારી કિંમત નથી રહેતી, મારી કિંમત ઘટે છે, એમાં વધતી નથી. એના જે ગ્રાહક છે એમ એની કિંમત એમ ન અંકાય, કે ભલે એને નિશ્ચય ધર્મ નથી પણ ત્યાગ તો કર્યો ને, વ્રત તો પાડ્યો ને, એવી રીતે એને કિંમત અંકાય. આપણે ત્યાં થોડો ફેરવી ગયો છે, હમણાં 10 લક્ષણમાં ઉપવાસ કરે છે ને, વ્રત કહેવાય ને, શિવજીવા છે પાછળ દસ દિવસ પૂરા થાય, કોઈ પાંચ કરે, કોઈ આઠ કરે, કોઈ દસ કરે, જે કરે. પછી જેમ અન્ય સંપ્રદાયમાં, અન્ય એટલે કહેવાતા જૈન સંપ્રદાયમાં જેમ ઉજવે છે, એમ આપણે ત્યાં પણ પછી એની મહત્તા વિશેષ કરવામાં આવે છે, કરે છે. એ વખતે સ્પષ્ટ કરવું જોઈએ, સ્પષ્ટ સમજવું જોઈએ કે આ માત્ર શુભરાગ છે, એની મહત્તા ધર્મ ગણીને, વિતરાગતા ગણીને કે નિશ્ચય વ્રત ગણીને કરવામાં આવતી નથી. બહુમાન કરો, ગુરુદેવ નો પ્રેમ ખોટો એમને ભેટ આપો, કીધો એ તમારા હાથે આપો. પછી બે શબ્દો કહ્યા કે આ જે છે એને આપણે ખરેખર સાચા વ્રત કે ધર્મ માનીને બહુમાન કરવાનો વિષય રહેતો નથી, માત્ર સુભાવ છે, માત્ર સાધારણ સુભાવ છે સમજીને ચાલવાનું રહે છે, વિશેષ કિંમત એને આપે, અથવા તો એને ધર્મ કર્યો એમ માને, એને અથવા એને તપ કર્યો એમ માને, ઉપાસના તો તપ કહે છે ને, એને તપ માને સાચો, તો ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે. કેવો દોષ લાગે? ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે. બારમાં તો એવું કરે છે કે જેવું સંપ્રદાય વાળા જેવી મહત્તા કરે એવું જ કરે છે. ખરેખર કોઈ તપ કર્યું હોય આ એક રૂઢિ થઈ ગઈ. આપણને જાગ્રત કર્યા છે, જગાડ્યા છે, ત્યારે એ જાગૃતિ ત્યાં ઉપસ્થિત મોજુદ પ્રસિદ્ધપણે રહેવી જોઈએ. આ તપ નથી, માત્ર સ્વભાવ છે, ખરેખર તપ નથી, બસ એટલું ચાલે સમજીને, પછી કોઈ બાહ્ય ક્રિયા દોષ નથી. સમજો કે નવી પેઢી આવે છે, 40 વર્ષથી તો જેને સાંભળ્યું છે એને તો 60 થઈ ગયા હોય, 70 થઈ ગયા હોય, 80 થઈ ગયા હોય એની વાત છે. 25 વર્ષનો છોકરો એને કેટલી વાર સાંભળ્યું હોય, મુંબઈમાં રહેતા હોય, મુંબઈમાં જન્મા હોય, ક્યારેક આવ્યા હોય, ક્યારેક ન આવ્યા હોય. હવે તો 20 વર્ષે એક નવી જનરેશન પ્લેટફોર્મ ઉપર આવે, એ વાત પ્રસિદ્ધ હોવી જોઈએ, પ્રસિદ્ધ રાખવી. કોઈ નવા હોય, કેમ કે એમાં તો સગા આવે, સંબંધી આવે, આડો છે આવે, પાંડો છે આવે, ઘણા પ્રકાર પછી અહીંયા તો ઉત્પન્ન થાય છે ને, ત્યાં તો કઈ એ વિષયના જાણકાર હોતા નથી. આટલું કરે છે, 10 દિવસનો ઉપવાસ કર્યો છતાં એ ધર્મ નહીં, તો આના ગુરુએ ધર્મ કઈ વાતને સમજાવ્યો? કોઈ બુદ્ધિવાળો હોય તો એને કાંઈક વિચિક્ષણ હોય તો એને અંદરથી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય કે અરે 10 દિવસ જે માણસે ખાધું નથી એને એમ કે છે કે આ ધર્મ નથી, તો આને ધર્મ કયો? આ કઈ જાતનો ધર્મ? કેવો ધર્મ હશે આનો? કંઈક સમજવા જેવો વિષય લાગે એમ કરીને કોઈ ઉપયોગ. ધર્મ છે ન તો એ ધર્મ નો સાધક ભાવ છે, બસ બે વાત એને ચોક્કસ રહેવી. ધર્મ નથી, ધર્મ નું કારણ પણ પછી ભક્તિ જે આભાસ થી જે મિથ્યાત્વ થી જે પરિણામ થાય પરિણામ એને થાય. કરવો એનું નામ ધર્મ કીધું કોણે? આત્માને દુખી કરવો એને ધર્મ કોણે કહ્યું? એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી. ધર્મનું સ્વરૂપ તો એવું છે કે જેમાં આત્મા નિજાનંદ અને નિજ સુખને નિજ અમૃત સુખને ભોગવે એનું નામ ધર્મ છે. કારણ કે ધર્મ કોનું નામ કે આત્માના સુખામૃતનો વેદન કરે અંદરનો એનું નામ ધર્મ છે. દુઃખ ભોગવે એનું નામ ધર્મ નથી. દેહ કષ્ટિ નું નામ ધર્મ નથી. ખરેખર સંપ્રદાયમાં તો ચાલ્યું, સંપ્રદાયમાં એ ચાલ્યું, પણ હવે ગુરુદેવે એ વાત જયારે સ્પષ્ટ કરી ત્યારે એ વાતને સારી રીતે પકડવી જોઈએ. જૂના સંસ્કાર છે જોર કરે ત્યાં સુધી જે ધર્મદશામાં પોતે આવ્યો નથી ત્યાંથી ત્યાં સુધી સંભવ છે કે જૂના સંસ્કાર પણ જોર કરી જાય. મોક્ષ હોય તો જરા વિશેષ જાગ્રત રહેવું જોઈએ. હા, જેમનું બીજી પરિપાટી લાગે કે એમાં એ પરિપાટી થઈ જાય. પછી એક કરે, બે કરે, પાંચ કરે, દસ કરે, એને ઉજવણા કરે. ઓલા લોકો એવર ઘોડો કાઢે. અમારા ગુરુ એ જે સિદ્ધાંત સમજાયો છે એ સિદ્ધાંત નું અહીંયા અમે બરાબર જાગૃતપણે સ્મરણ રાખીને ગુરુદેવની વાતને વિશેષપણે સ્મૃતિમાં રાખીને ખ્યાલમાં રાખીને જે કરીએ છીએ એને ભૂલવા માંગતા તોપ નથી. પણ આવો એક શુભ રાગ છે, ત્યાંથી શરૂઆત કરવી. આ ઉપવાસ એ તપ નથી પણ એક પ્રકારનો શુભ રાગ છે. તપ તો આત્મામાં વિશેષ કરીને લીન થતા પ્રતપન થાય તે જ પ્રત્યે આત્માનો. તપનો અર્થ જ તે જ છે, એનો શબ્દાર્થ છે તે જ. તપ એટલે તે જ આત્માનો તેજ પ્રત્યે એને તપ કહેવામાં આવે. આ તો એક શુભ રાગ છે જે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. પણ આટલું સમજે એટલે એનું મહત્વ આથી વધારે કઈ આવવાનો પ્રશ્ન રહેતો નથી. શ્રાવકના વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈન શાસનમાં પુણ્ય કહ્યું છે, એને પુણ્ય તત્વ કહ્યું છે. એને સમર તત્વ નથી કહ્યું, એને નિર્જરા તત્વ નથી કહ્યું, એને મોક્ષ તત્વ નથી કહ્યું. ધર્મના તો ત્રણ જ પ્રકાર, ત્રણ તત્વમાં જ પરિણામ છે. સમર, નિર્જરા અને મોક્ષ એ ધર્મના પરિણામ છે. પુણ્ય એ ધર્મના પરિણામ નથી, જેમ પાપ એ ધર્મના પરિણામ નથી તેમ એમ કહેવું. પુણ્યને શુભરાગને તો જૈન શાસનમાં પુણ્ય કહ્યું છે, અને તે વખતે શ્રાવકને એટલે એવા શુભરાગના પુણ્યના પરિણામના વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે, શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે, શુભ ઉપયોગ છે ત્યારે પણ તેટલો ધર્મ છે તેને. તેટલો ધર્મ છે અને તેટલો પરમાર્થ વ્રત છે. તે ધર્મ છે, તે પરમાર્થ વ્રત છે, તે સાચું વ્રત છે, તે ખરેખર વ્રત છે, એને નિશ્ચય વ્રત કહેવામાં આવે છે. અને તે મોક્ષનું સાધન છે એમ જાણવું એ વ્યવહારે મોક્ષનું સાધન ગણવામાં આવે છે. જેટલો સ્વભાવનો આશ્રય છે એટલો અને શુભ રાગ છે એને મોક્ષનું કારણ સાધન માનવામાં આવતું.
શુદ્ધતા વર્તે તે પ્રમાણ,
શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે. વ્રત એટલે નીકળાવું, જે પરિણામ સ્વભાવમાં નીકળાય વળે એને વ્રત કહેવામાં આવે છે. પણ એ શબ્દાર્થે પ્રસિદ્ધ નથી. સંપ્રદાયમાં વ્રત એટલે ત્યાગ કરો, અમુક વસ્તુનો ત્યાગ કરે એમના વ્રત પાય. ખરેખર એનો સાચો અર્થ નથી. સાચો અર્થ આ છે, સ્વભાવમાં નીકળાય જવું એને વ્રત કહેવામાં આવે છે. આત્મા જે પરમ તત્વ છે, પરમેશ્વર તત્વ છે, બાજુથી સમ્યક દ્રષ્ટિને અવ્રતિ, અવિરત અથવા અસંયમી કહેવો એટલે અવગુણ વાળો કહેવો. આ બે વચ્ચે અવિરોધ પણ શું છે, કેવી રીતે અવિરોધ પણ જગન્યપણે શુદ્ધતા પ્રગતિ છે. પંચમ ગુણ સ્થાન યોગ્ય અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય શુદ્ધતા પ્રગતિ નથી એવું બતાવવા માટે એને અવિરતિ એવું વિશેષણ લાગે છે. પરંતુ એવું નથી કે ખરેખર એનો કોઈ અવગુણ દર્શાવવા માટે કહેવું છે. ઉપરની ભૂમિકાનો નિષેધ સમજાવવાનો જ આશય છે. એ ચોખ્ખું કહેવું છે. ગોમઠ સાધન, ગોમઠ સાધન કર્ણલબ્ધિમાં આવતા જે કર્ણલબ્ધિના અનુતર પરિણામે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ કર્ણલબ્ધિમાં આવતા તેને જીન કહીએ છીએ. જીનત્વ પ્રાપ્ત થયું હોવાને લીધે તેને જીન કહીએ છીએ. જીનત્વ શરૂ થયું કર્ણલબ્ધિમાં આવ્યા ત્યાં એને સમ્યક પ્રકારે સ્વાભિમુખ થઈને અંતર્મુખ થઈને અનંતાનું મંદિર એને દર્શન જેવા મોટા દુશ્મન ઉપર વિજય મેળવો કરેલો. સૌથી મોટો જે રાજા, દુશ્મનનો દુશ્મનોમાં સૌથી મહાન, એના ઉપર ઘાટી રમેલો. એને જીનત્વ પ્રાપ્ત છે માટે અમે એને જીન કહીએ છીએ. છઠ્ઠા સાતમા ગુણસ્થાને લખે છે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એટલે સિદ્ધાંતોનો આધાર લેવામાં આવે છે. જૈન શાસન ની અંદર એ વાત સ્પષ્ટ છે. એટલે તો કહ્યું ને કે જૈન શાસન માં તેને પુણ્ય કર્યું છે, હું કહું છું એમ નથી. જૈન શાસન માં એને પુણ્ય કર્યું છે. શાસન ની અંદર વિતરાગ ની આજ્ઞા છે. વિતરાગ દેવે મર્યાદા બાંધેલી છે, જિનેન્દ્ર પરમાત્માને બાંધેલી મર્યાદા છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો કોઈનો અધિકાર નથી. ઉલ્લંઘન કરે તો ઉલ્લંઘન કરે તો દોષ લાગે, અપરાધ થાય. એકવીસ વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી વસ્તુ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી. વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી કોઈ અન્ય દ્રવ્યને કોઈ અન્ય ગુણ રૂપે અન્ય પર્યાય રૂપે ગુણાંતરમાં પર્યાય આવી જાય છે, ગુણાંતરમાં પર્યાય પણ આવી રહ્યો એને સંક્રમણ પામતી નથી. તો નીચે એમ નથી કે કોઈ કોઈને પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉઘાડી શકતો નથી. જો એમ હોય તો તીર્થંકર દેવ મોક્ષમાં બધાને લઈ જાય. આપણે જગત એ વખતે મોક્ષ પામી જવું જોઈએ. એમને બિરુદ પણ આપવામાં આવે છે કે આપ તો જગત ગુરુ છો, પરમ ગુરુ છો, એટલે આપણા આપનાથી કોઈ ઉત્કૃષ્ટ ગુરુ તો કોઈ જગતમાં છે ને. છતાં બીજાને પર્યાય ઉઘાડવા કોઈ સમર્થ નથી. એટલે સિદ્ધ પરમાત્મા થયા સમાઈ ગયા, અરિયન થયા ત્યારે સમાઈ ગયા છે, પણ પૂર્વે શુભરાગ કર્યો હતો એનો બંધન છે, નિબંધન ઉદયમાં આવ્યું. પૂર્વે શુભરાગ કર્યો હતો બીજાને સમજાવવાનો, જાગ્રત અવસ્થામાં સમજાવી શકતો નથી એવી જાગૃતિ હતી ને શુભરાગ થઈ ગયો, એનું બંધન થયું, એનો ઉદય આવ્યો. પોતે તો અંતરમાં લીન છે, ડૂબેલા છે, સ્વરૂપે ડૂબેલા છે, પણ છતાં વાણી કુદરતી છૂટી તો પણ એમાં એમ આવ્યું કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. એ વાણીમાં પણ એમ આવ્યું કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. પ્રવચન કરતા કરતા આ વાત કરતા હતા, કોઈ એવો તર્ક પણ કરતા હતા કે સાહેબ તો આપ રોજ ઉઠીને બે વખત પ્રવચન કરો છો, પણ એ કહ્યું ને કે એ વાત રાખીને છે કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. પોતાનો રાગ છે, કથન કરવાનો વિકલ્પ છે એ પોતાનો રાગ છે, બીજાને સમજાવી શકાય છે અને સમજાવી દઉં છું એ વાત ત્યાં બિલકુલ છે નહીં. એમાં પણ એમ જ કહેવામાં આવે છે કે હું કોઈને સમજાવી શકતો નથી. જો એક જીવને સમજાવી શકે તો બધા જીવને સમજાવી શકાય. જે રીતે એક જીવને સમજાવી શકાય એ રીતે બધા જીવને સમજાવી શકાય. જેમ આ એક લાકડું બાળી શકાય તો જે અગ્નિથી એક લાકડું બાળી શકાય, અગ્નિથી જેટલા લાકડા હોય એટલા બધા બળી શકે. સીધી વાત છે. જો એક જીવને સમજાવી શકાય તો અનંતાને શું કરવાના સમજાવી શકાય. પણ એ વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદા છે, ચલિત ન થાય એવી મર્યાદા છે કે જે તોડવી અશક્ય છે, એને તોડી શકાતી નથી. તેથી વસ્તુ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી. સમયસારમાં આ ગાથા છે. અન્ય વસ્તુ અન્ય દ્રવ્ય કે અન્ય ગુણે સંક્રમણ પામતી એમ જ છે, એમ જ છે. એટલે જરાય લગવાડ નહોતો. બારમાનો ઉદય હતો એ પ્રકારનો, બીજાનો અને પોતાનો તો ટોળેટોળા ભેગા થયા, પોતાને જરાય
લગવાડે.
કોઈ દિવસ કોઈને કહ્યું નથી કે તમે અહીંયા રોકાવ, તમે અહીંયા રોકાઈ જાઓ એવું કોઈને કહ્યું નથી. અને બહારગામ જઈને કોઈને કહ્યું નથી કે તમે સોનગઢ આવજો એવું કોઈને કહ્યું નથી. સંપ્રદાયના સાધુ તો દુકાનદારી કેટલી કરે છે ખ્યાલમાં છે, આટલા હજારો માણસોમાંથી અપવાદ ખાતર કોઈને કહ્યું નથી કે તમે સોનગઢ આવજો. અને સોનગઢ આવ્યા હોય પાંચ પચીસ દિવસ, મહિનો, બે મહિના, છ મહિના, બાર મહિના, ગમે તો રોકાઈને જતી વખતે આવે દર્શન કરવા જવું છે, તો એને એક દિવસ તમે વધારે રોકાઈ જાવ ને કાલ સારી ગાથા ચાલવાની છે એવું કોઈ દિવસ કોઈને કહ્યું નથી. કહ્યું છે, પ્રસિદ્ધ છે, ગુરુદેવનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. જેનું ભાગ્ય હોય એ જીલી લઈએ તો એનો બેડો પાર થાય, નહીં તો સૌ સૌ જાણે અમારે કોઈની હારે કઈ લેવા કે દેવા અત્યારે આવા એમ કે નિકૃષ્ટ પંચમ કાળ માં પણ લોકોને ભાવના થાય છે પરમ સત્યને સાંભળીએ, અધ્યાત્મ નો વિષય તો શુષ્ક લાગે અત્યારે, છતાં રસ થી સાંભળે છે તો એની વૃત્તિને જોઈને, એની ગુણ વૃત્તિને જોઈને, હિત બુદ્ધિ જોઈને પ્રમોદ આવે. એ તો કોઈ પણ ધર્માત્માને આવે. પણ એમ ન કહીએ કે હું તમને સમજાવી શકું છું, હું તમને સમજાવી દઉં, તમે અહીંયા રહ્યો તો હું તમને સમજાવી દઉં, એવું કોઈ દિવસ કોઈને કહેતા નથી. કેમ કે જાણે છે કે આ તો વસ્તુ અચલિત મર્યાદા છે કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. પોતાને ખબર છે કે પોતે તીર્થંકર દ્રેવ છે, ખબર છે કે નહીં? હે, પોતાને ખબર હતી, છતાં હું સમજાવી દઉં છું એ વાત કોઈ દિવસ આવી નથી. એ વિશેષતા છે. રાગ ઉઠે, રાગ ઉઠે ને એમ કે સમજાય છે એમ પણ કે, પણ છતાંય તે સમજાવી શકતો નથી. એ વાત અચલિત મર્યાદાને અચલિત રાખીને જ વાત છે, એમાં ફેરફાર કરીને વાત નહીં. દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્ય રૂપે, અને ગુણાંતર રૂપે એટલે બીજા ગુણ રૂપે. કેમ કે એના જ્ઞાનની પર્યાય છે, ગુરુના જ્ઞાનની પર્યાય છે, અને શિષ્યના જ્ઞાનની પર્યાય છે. એ બંને એકબીજાથી ગુણાંતર બીજા બીજા ગુણ રૂપે છે. ગુરુનો જ્ઞાન ગુણ તે શિષ્યનો જ્ઞાન ગુણ નથી, કે જેથી એ જ્ઞાન ગુણ બીજા જ્ઞાન ગુણની પર્યાયને બદલાવે, ફેરફાર કરે, પરિણામ આવે, એવું કદી બનતો નથી. દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્ય રૂપે કે બીજા ગુણ રૂપે સંક્રમણ પામતી નથી. ગુણાંતરમાં પર્યાય પણ આવી ગયો, ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઉઘડે. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે છે એમ કે છે. જે એક પર્યાય થી બીજી પર્યાય ફરવું થાય છે, પરિણામ પલટાય છે, દશા બદલાય છે, એ વસ્તુ સ્વતંત્ર બદલે છે. વસ્તુમાં એમ બદલવાની શક્તિ છે ને બદલે છે, એની શક્તિને બીજાની મદદની જરૂર નથી એમ કેવું છે. એની શક્તિને બીજાની મદદની જરૂર નથી. વાળ હોય તો વેલો ચડે, અને વાળ ન હોય તો વેલો ઉગ્યા વગર ન રહી જાય, એવું કોઈ એવું બન્યું છે? કથમ ક્યાંક નિમિત્ત પ્રધાનતાથી થાય છે શાસ્ત્રમાં પણ, અને ક્યાંક કથન ઉપાદાનની પ્રધાનતાથી થાય છે. નિમિત્ત પ્રધાનતાથી કથન થાય ત્યારે વસ્તુની જે સ્વરૂપ મર્યાદા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની, એ અચલિત રહે છે એમ જાણીને સમજવું જોઈએ. પ્રથમ તો એમ આવે કે પાણીનો લોટો આપો, લોટો પાણીનો થતો નથી, લોટો તો ધાતુનો જ હોય છે. કથન એમ થાય તો પણ જ્ઞાનમાં કાંઈ વસ્તુ સ્થિતિ બદલાતી નથી, જ્ઞાનમાં તો વસ્તુ સ્થિતિ નિશ્ચય છે, એ જ રહે છે. વચન વ્યવહારનું થાય છે અને જ્ઞાન નિશ્ચયનું થાય છે. સર્વત્ર વચન વ્યવહારનું હોય તો પણ જ્ઞાન તો નિશ્ચયનું જ થાય છે. આપ અમારું કઈ કરી શકતા નથી એમ ભક્તિ થાય. ભક્તિ તો ભક્તિ છતાં ક્યાંય દ્રવ્યાનું યોગ ના સિદ્ધાંત બદલાય છે? દ્રવ્યાનું યોગ ના સિદ્ધાંત જે દ્રવ્ય સ્વરૂપ વસ્તુ છે એના બંધારણને નિરૂપણ કરે છે. એને દ્રવ્યગુણ પર્યાયની મર્યાદા જે છે એ મર્યાદા સ્પષ્ટ કરતા એ સિદ્ધાંતો છે. એ વસ્તુ એ ક્યારે બદલાતો નથી, એમાં ક્યારે ફેર પડતો નથી. કથનના પ્રકાર ગમે તેવો સિદ્ધાંત એક પ્રકારે છે, સૂત્ર ફરે છે સિદ્ધાંત ને. સૂત્ર એટલે કથન શૈલી, સૂત્ર એટલે કથન શૈલી. કોઈ આચાર્ય કોઈ રીતે વાત કરે, કોઈ આચાર્ય કોઈ શૈલી થી વાત કરે, કોઈ જ્ઞાની કોઈ શૈલી થી વાત કરે, કોઈ જ્ઞાની કોઈ શૈલી થી વાત કરે. સિદ્ધાંત કોઈને કોઈ બદલતા નથી, કેમ કે બધાને જે વસ્તુનો અનુભવ થાય છે એ અનુભવમાં આવેલી વસ્તુ બધાની એક સરખી છે. એટલે બધાનું જ્ઞાન એક સરખું છે, બધાનું શ્રદ્ધાન એક સરખું છે, પણ કથનની અંદર ભિન્નતા વિભિન્નતા જોવામાં આવે છે. તો એની અંદર એ વિભિન્નતા જોઈને એક વાક્યતા ક્યાં છે એ સમજી લેવું જોઈએ. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, અહીંયા તર્ક થાય છે કે માટી ગમે તેટલો વરસ ખેતરમાં પડી રહે તો વગર કુંભારે ઘડો કોઈ દી બન્યો હોય તો બતાવી દે, આ પ્રશ્ન આવે છે. અથવા અનાજનો દાણો ઘરમાં કોઠીમાં પડ્યો 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 હળી જશે પણ ક્યારે ઉગશે નહીં. ખેડૂત એને ખેતરમાં વાવે તો ઉગે, જમીન બરાબર વાવવા યોગ્ય પોચી કરી ખાતર પાણી નાખી એને વાવે તો ઉગે, એમને મુગતો નથી. આવી દલીલ આવે છે, પણ તેમ છતાં પણ જે ઉગે છે એની શક્તિથી ઉગે છે, માટીમાંથી ઘોડો થાય છે એની શક્તિથી થાય છે. જો કુંભારથી ઘોડો થાય તો ભોગવાની રેતીમાંથી પણ ઘોડો થવો જોઈએ, અને લાકડાના વેર ભૂસામાંથી પણ ઘોડો થવો જોઈએ. પણ જે પરમાણુમાં ચિકાશ નથી ને લુખાશ છે એમાં કુંભાર કાંઈ ઘડો કરી દે એવું બની શકતો નથી. એટલે એની શક્તિથી થાય છે. શક્તિ હોય ત્યારે નિમિત્ત હોય છે, કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય છે, એટલી વાત છે. એટલે ગુરુદેવશ્રી એ વાતને એમ સમજાવતા કે નિમિત્ત હોય અને થાય ત્યારે નિમિત્તથી થયું એમ માને તો મિથ્યાત્વ છે, અને એ વખતે નિમિત્ત નિમિત્ત તરીકે નહોતું એમ માને તો પણ મિથ્યાત્વ છે. બળવાન તો દરેક પદાર્થ પોતપોતાની શક્તિ અન્ન શક્તિ લઈને પડેલો છે. એક પરમાણુમાં અન્ન શક્તિ છે, એક જીવમાં પણ અન્ન શક્તિ છે. એટલે કોઈને કોઈની શક્તિની જરૂર નથી. મહાવીર ભગવાનના સમોસરણમાં કરોડો અબજો જીવો આવ્યા, એમાં કેટલાક પાયમા અને કેટલાક આપણા જેવા એ વખતે કોરે કોરા બહાર નીકળી ગયા. એમ ખરેખર ન સમજવું કે ધિક્કાર માનવો વ્યવહાર એ બીજી વાત છે, પણ ખરેખર તમારી પર્યાય હું ઉગાડી નથી શકતો. તમારા જ્ઞાનની પર્યાય હું નથી ઉગાડી શકતો. એટલે તો અહીંયા કહેશે કે ત્રિલોકનાથ તીર્થંકર દેવ છે એ તો બધાને મોક્ષમાં લઈ જતો, જેટલા સમૂહ સ્વરૂપમાં આવ્યા એ બધાને નિર્વાણમાં પડી જાય. હે, પણ એવું બનતું નથી. એનો અર્થ શું થાય છે? બધાને નથી લઈ જઈ શકતા એનો અર્થ, કેટલાક જાય છે એનો અર્થ. એક નિશાળની અંદર 50 વિદ્યાર્થી ક્લાસની અંદર બેઠા બેઠા ભણે છે. માસ્તર કોઈને ઓછું અદભુત શીખડાવતો નથી. તો પાટિયા ઉપર લખે છે, જેને શીખડાવવું છે એ લખતો જાય છે, બોલતો જાય છે, લખતો જાય છે, બોલતો જાય છે. 50 માંથી 15 પાસ થાય છે, 35 ના પાસ થાય છે. માસ્તરનો હું ગુનો વાત? જે પોતાની મેળે ભણે એને માસ્તરે ભણાવ્યો એમ ઉચ્ચાર રાખવું પડે છે. જે રખડે ને જે ધ્યાન ન દે એ વખતે એને ન ભણે તો માસ્તરે એને ન ભણાવ્યો એમ કેવું? એમ ના કહેવાય. માસ્તરે તો ભણાવ્યો હતો પણ એ ભણ્યો નહીં એમ કહેવાય છે. તો એ ભણ્યો નહીં. જેમ ભણ્યો નહીં એ સ્વતંત્ર છે, એમ ભણ્યો એ પણ સ્વતંત્ર છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ કેટલી વાર વિજ્ઞાનની અંદર, અત્યારે ભૌતિક વિજ્ઞાનની અંદર એક કેટલીક પ્રક્રિયા કરવાની અંદર કેટલાક બીજા પદાર્થોને ઉપસ્થિત રાખવામાં આવે છે, એને કેટલિક એજન્ટ કહે છે. બરોબર, કેટલિક એજન્ટ કહે એટલે વિજ્ઞાનનો વિદ્યાર્થી સમજી જાય. બરાબર છે. એ કેટલિક એજન્ટ શું કરે? માનો કે એ ચીજ મૂકી હોય તો એમાં એ એમને જ રહે, એમાં વજનમાં ફેર પડે ને, એના ગુણમાં ફેર પડે ને, કાંઈક ફેર પડે ને. એ પથ્થરની જેમ પડી રહે છે. પણ એની ઉપસ્થિતિ હોય તો બીજી પ્રક્રિયા થાય, બીજા બે પદાર્થો વચ્ચેની પ્રક્રિયા નિમિત્ત નિમિત્ત સંબંધ દેખાય. અને એ ન હોય તો ન થાય. એ કહેવા દે ગુરુદેવ એક સિદ્ધાંત એવો પ્રતિપાદન કરતા હતા કે નિમિત્તનું નિમિત્તત્વ ન માને તો મિથ્યા દ્રષ્ટિ છે, અને નિમિત્ત ઉપાદાનમાં કામ કરે એમ માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. આ વિજ્ઞાન જૈન દર્શનમાં છે. જે ભૌતિક વિજ્ઞાનમાં કેટલીક વાતો છે તો આ સિદ્ધાંતો જૈન દર્શનની અંદર પણ છે. એટલે વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે, ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઉગડે. કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉઘાડી શકતો નથી. તમારી જ્ઞાનની પર્યાયને પકડીને હું વાળી દઉં એવી શક્તિ મારામાં કે કોઈનામાં નથી. એમ વાત છે. કોઈની જ્ઞાનની પર્યાયને કોઈ ફેરવી શકે કે કોઈની જ્ઞાનની પર્યાયને કોઈ ન ફેરવી શકે એ પ્રશ્ન સ્થાને છે. બધા સ્વતંત્ર પરિણામે છે. સવળા પરિણામે કે અવળા પરિણામે બધા સ્વતંત્ર સ્વતંત્ર પરિણામે છે. જો કોઈને પરાણે સમજાવી શકાતું હોય તો ત્રિલોકના તીર્થંકર દેવ બધાને મોક્ષમાં લઈ જાય ને, બધાને મોક્ષમાં લઈ જાય. તીર્થંકર જગતગુરુ પરમ ગુરુ છે. એમના જેવું વક્તવ્ય દ્વિવેધણીનું, એમના જેવું કેવળ જ્ઞાન છેલ્લી હદની પરિસ્થિતિ છે. જ્ઞાનની અને વાણીની એ જગતમાં છેલ્લી હદની પરિસ્થિતિ છે. એનાથી પણ બીજા જેવો સમજતા નથી, કોઈને સમજાવી શકાતા નથી. તો નીચેવાળાએ કોઈ અહંકાર કરવો કે હું બીજાને સમજાવી દઉં એ વાત તો વસ્તુના સ્વરૂપને મર્યાદાને તોડવાની વાત છે. પણ તીર્થંકર દેવ કોઈને મોક્ષમાં લઈ જતા, પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષ પર્યાય ઉઘડે છે. જ્યારે જીવ પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષ પર્યાય ઉઘડે છે. હવે સમજવાની પ્રક્રિયાને જરાક તપાસી લ્યો કે કેનાર એક્સ વાય ઝેડ ગમે તે હોય, કેનાર ગમે તે હોય, જે માણસ સમજે છે એ કેવી રીતે સમજે છે? પોતાની સમજણથી નક્કી કરે કે સામાના શબ્દને વાત છે એ પોતે વિચારમાં લે છે, પછી વિશેષ વિચારીને નક્કી કરે છે કે આ બરાબર ગણાય કે બરાબર નહીં. આણે તો એમ કીધું, ફલાણાએ આમ કીધું, હવે એ વાત બરાબર છે, ઠીક છે, સાચી છે કે સાચી નથી એનો નિર્ણય કોણ કરે છે? કે અંતરંગમાં પોતે વિચારીને એનો નિર્ણય કરે છે કે વાત તો બરાબર લાગે છે, અથવા એને એમ લાગે કે નહીં મને આ વાત બરાબર નથી લાગતી. તો બે પ્રકારના એક જ વાત ઉપર બે નિર્ણય આવે છે. સાંભળનાર જીવોમાં કેટલાક જીવો એને બરાબર નક્કી કરે છે, કેટલાક જીવો એમ કહે કે નહીં આમ બરાબર નથી કહેતા. તો બંને પોતાની સમજણની અંદર જ્ઞાનની પ્રક્રિયામાં જાય છે. પેલાની વાત તો પેલાના સ્થાને રહે છે. સંમત કરનારા અને અસંમત કરનારા બંને પોતાના જ્ઞાનની પ્રક્રિયામાં ગયા પછી એના નિર્ણય ઉપર આવે છે. એનો અર્થ કે પોતે સ્વતંત્ર કરે છે. જો પેલો કરાવતો હોય તો બધાનું રિઝલ્ટ એક સરખું આવે, પણ બધાનું પરિણામ એક સરખું આવતો નથી. અને પોતે પણ કોઈ પણ વાત સમજે છે ત્યારે એ સમજણની પ્રક્રિયામાં જઈને નિર્ણય કરે છે. તો પોતાના અનુભવથી બધાના અનુભવને સમજી શકાય એવી વાત છે. એનો અર્થ કે પોતે સ્વતંત્રપણે સમજે છે ત્યારે બીજાએ સમજાયો એવો ઉપચાર લાગુ પડે છે. એ ઉપચાર છે, વાસ્તવિકતા. નિમિત્ત ઉપસ્થિત હોવા છતાં એનું નિમિત્તત્વ નથી એમ માને. બુદ્ધે તો સાદી ભાષામાં કહેતા કે નિમિત્ત વગર માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે અને નિમિત્ત થી માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે.
આજે